أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، بارئ الخلائق مجمعين، وباعث الأنبياء والمرسلين، الذي بعد فلا يرى وقرب فشهد النجوى، تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على خاتم النبيين وسيد المرسلين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد، المصطفى الأمجد، أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين، لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم، بسم الله الرحمن الرحيم: لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. صلوات. السلام عليكم ورحمة الله وبركاته. Before we can continue with our discussion from where we had left off last night, there are two or three issues that need to be clarified. It is a possibility that in view of the discussions that have taken place, in view of the points that have been presented, there might be certain issues that still might not have been clarified in the minds of the people, or there might be some issues that could cause a little confusion in the minds of the people. And in order to eliminate those rough edges and polish them off as we move forward, it becomes at times necessary at the start of lectures to highlight those points and polish them off so that the further subsequent lectures can become more comprehended and understood. One point, when we talk about the Ma'asumeen alayhim as-salam, and as we have been hearing from the first of the nights, that this journey that we are discussing is so dreadful and so horrific and so frightening that on many occasions we find the Ma'asumeen crying, and we find them weeping, and we've mentioned their hadith, and we spoke about Hadrat Maryam alayha salam. It is possible that there might be certain confusions in the minds of the people that when we have individuals who have been going through a good patch in this entire journey, how is it that a masoom can fall into such problems? How is it that a masoom can be facing such problems? How can it be that a masoom would be in such a lot of trouble? The point that we have to understand is that we cannot compare our lives and our existence with that of the masoom. We lead our lives for ourselves. The ma'asumeen lead their lives for us. What do we mean lead their lives for us? It means that they have been sent by God to lead their lives, to guide us. Their life is a very selfless phase of existence where they don't live for themselves, they live for the guidance of the ummah. And that is why you find on so many occasions, whether it has been the prophets of the previous times or the imams of the times, whenever they had been subjected to persecution, tyranny and oppression, every time they would pray to Allah, Allahumma ghfirhum li'annahum la ya'lamun. O Allah, forgive them, for they do not understand what they are doing. So when we see them crying, when we see them weeping, when we see Yatamal Maluka Tamal Mul Salim, Imam Ali alayhi salam in the Masjid Kufa, that is for you and me to understand that this journey is very long and dreadful. For them it doesn't make any difference, because for them it's going to be a smooth passage altogether. We don't expect them to fall into trouble. By means of this action, they want to convey to us, you have a problem. We, when we don't face any problem, are weeping. So you, when you are not a masoom and you're bound to make a mistake and you're bound to commit a sin, is it not more worthy for you to cry? When we as masoom weep, and when we as masoom raise our hands, and we as masoom who cannot even contemplate sins, when we are praying to God for forgiveness with tears in our eyes out of the fear of Allah, you as non-masoom have a better and a bigger right to cry in front of God. So when we talk about these, let us understand their existence is different, their purpose is different. All their life is for our guidance. Points number one. Point number two that we have to understand is that when we are talking about the separation of the soul and the body at the time of death, again, lecture number one, we had said that death comes, it separates the physical dimension, which is the body, from the spiritual dimension, which is the soul. The body goes into the grave and it is decapitated, it goes into rottenness, it decomposes, becomes mud. What happens now? This body which was matter decomposes and becomes mud. The soul cannot get decomposed, it cannot die. So it is taken and placed in jism-e-mithali, we had mentioned, we are not going into details. What will happen at the time of the day of judgment is that the body has gone into the earth. It has become mud. The soul exists into a similar body, applicable to the realm of the barzakh, that latif body, that subtle body, that body which is compared to the reflection in the mirror. The soul is placed inside that. So in the world you have the body and the soul together. When barzakh comes, the body is left behind, the soul moves forward and is given another body. This is the second phase of a person's movement. The third phase, when it will be said, boom, or it will be said, ukhruj min qabrik, get up from your grave. What will happen is that this soul from the jism-e-mithali, this body of mithal, will be taken up. At that time, the order will be given to the grave, collect all the parts of that body in this world which has been decomposed and gone into the stomach of the insects and become mud in the earth. All those parts will gather together, the body will once again arise, the soul now will be put back into the body, and now this man, Sheikh Shahnawaz, as he is now, will be brought up on the day of judgment. And this is what was there. You remember I told you last night that several of the hadith, when I read, I don't expect, nor should you expect me to explain every hadith, because the time does not permit. But in the first night or in the third night, in the third majlis, when we had talked about those few youths of Bani Israel, they happened to go, and while going they came across a grave, and they said, let us ask this person of the grave how he felt death. And they pray to God, and God gives permission to that man to get up. And when the man gets up, they see an old man with white hair on the head and white beard standing up. At that time they ask him, how do you feel death? And he says, 99 years have passed after my death, but I still feel the pain of death. In that same hadith, these people ask him, but if you are there for in the grave for 99 years, your body should not have existed, your body should have decomposed, your body should not have remained, not even the bones, forget about the flesh, then how is it that I am seeing you in flesh and blood as if you had died just yesterday? The answer that this old man gave was, yes, you are true, what you speak is true, because when I died, after a short time my body was attacked by insects, and it was attacked by the metabolic activities which had stopped, and it started to decompose, my face bloated, then it burst out, the flesh came out, the insects came, started to eat. Within a short time the flesh was gone, within a few years the bones became brittle, within a few years after that the bones became powder. I was not there physically in the grave, but the moment you prayed to God, God says, ukhruj, stand up from your grave and answer them. As soon as Allah says, ukhruj, get up from your grave, all of a sudden all the various parts of my body that were lying all over the grave and in the womb and the stomachs of the insect gathered together, the physical body was formed, the soul was taken from the jism-e mithali, put into it, and now I stand before you. This is how things work. When it is said, kun fayakun, this is kun fayakun. This is what it is said, that when Allah says, when He said, inna Allaha ala kulli shay'in qadeer, this is what it is. This is what was amazing Allah subhanahu wa ta'ala. Nothing amazes Allah. But just to explain that when in Surah Yasin people say, وَمَنْ يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ, everybody recites Surah Yasin, isn't it? وَمَنْ يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ, who is going to get my bones again into one place when they have become powder? What does God say? Baba, now you're talking after the bones have been made and they've become brittle and powder. Now you have a doubt, who's going to create them? We created bones when nothing was in existence. When nothing was in existence, we created it. So once something comes into existence and goes here and there, can we not collect it? Yes, you can collect it. You will collect it. And this is what it is said. So this is point number two. That after the barzakh, when it comes to the day of judgment, again everything will be taken, gathered together, raised up. And this is where we differ to many of our Sunni brothers. Because the quite number of our Sunni brothers and scholars, when I say Sunni brothers, means the educated, the scholarly people. They believe that the resurrection will be only spiritual. We say not spiritual, this very hand that slaps somebody is going to be punished on the day of judgment. This very body is going to be coming up. This very body will be gathered together, and this is where the Qudrat of Allah can be seen. That these insects, 1400 years ago, the first person to have died after Hijrat, his bones are gone, his flesh is gone into the womb, into the stomachs of insects that have been eaten away by other predators, that have been eaten away by other predators. When Allah says kum, or when He says ukhruj, all of those parts will come together and the body will be formed, soul will be taken, Shaykh Shahnawaz for punishment. It's point number two. Point number three, sallu ala Muhammadin wa ala. Point number three, we had stated that when the soul comes out of the body, at that time, if you remember, we had said that the comparison of a soul coming out of death, the fifth Imam said, somebody asked, how is death? He says that death is similar to sleep. See, how is it similar to sleep? They said only the difference is that in sleep, it's a short period of time. In death, it's a long period of time. What short period of time? What long period of time? Yatna Rasulullah. He's saying, in sleep, your soul comes out of your body. You don't know. In death, the body, soul comes out of the body. But in death, when the soul comes out of the body, it is never returned to the body. That is death. In sleep, it comes out of the body. After a period of time, it is sent back into the body. We don't want to repeat all those verses that have been discussed. But sleep is a shorter death, and death is a protracted sleep. That is the difference. So if somebody is going to live at death, at the time of the short death, which is sleep, the soul is taken out and before morning it is put back. If somebody is expected to die, the soul is taken out and only the body remains. But the point is here, that when the soul comes out of the body, whether it is at the time of short death, which is sleep, or at the time of long death, which is death, the soul has been in touch with the body for several years. For elders, 60 years and 70 years and 80 years. And for youngsters, 10 years and 12 years. You stay in a house for 5 years and you develop a sense of affinity for that house. If you stay in a house for 10 years or 12 years, you develop a sense of attraction towards this house. Now you are asked to leave the house, you don't like it. You may go to a bigger house, but so many years I was there in the house. I am reminded of that house where I would sleep. The kitchen where my wife would go, the dining table where I... That's about natural inclination. As long as you've been in the house, the inclination is there. When the soul is coming out of the body, because of the attachment of the soul with the body for so many years, the soul develops a liking for the body. Because of that liking for the body, there is an attraction between them. So even when the soul comes out of the body and the body is hurt, the soul gets hurt. Mind you, let's get that one thing very clear. What you and me see right now, it is not the eyes that are seeing, it is the soul that is seeing. And what you and me are hearing, it is not me that is hearing the body, it is the soul that is hearing. When you and me are talking, it is not the tongue that is talking, it is the soul that is talking. These eyes, a lump of flesh. This tongue, a lump of flesh. Those three bones in the ear are just means for the soul to hear. It is not the ears that are hearing and the eyes that are seeing. And a very classical understanding is this, that Sheikh Shahnawaz right now is listening and talking and seeing. If you say it is the eyes that are seeing and the ears that are hearing, then once Sheikh Shahnawaz dies over here, he's still got eyes, but does he see? He doesn't see. Sheikh Shahnawaz, when he dies, the tongue is there, but can he talk? He cannot talk. Why? Sheikh Shahnawaz is here? No, that is his body. Sheikh Shahnawaz is gone. What is gone is the soul. So what hears and sees and understands is the soul. When the soul moves out of the body, the attraction with the body is there. So if the body is manhandled, is even troubled a little, the soul gets hurt. Keep this introduction, it's going to be useful now in this discussion for tonight. So we finished the overall discussion about barzakh and how the people interact with each other in barzakh and how they come out of the barzakh to meet their relatives on Fridays or once in a month or once in a year, depending ala qadr manzilatihi, depending upon the rank in the eyes of God. But sometimes when they come on Shab-e Jumu'ah, they cannot talk, sealed. But at times God gives them permission to talk. They come in the dreams indirectly and talk to the living. This is just a summary of last night. At times the rank is so great, they say, no, don't talk in dreams. Directly they talk. Mullah Sadra and Bibi Masuma alayhi salam. And sometimes, just to show the people, what has been mentioned in the hadith are not stories and qissa. They say, we will make sure. People living over here can go to barzakh and see. So they come and tell the people. Look, what we've seen is exactly what has been mentioned in the traditions. But one more thing of barzakh, and then we go into the specifics. This barzakh that we talk about, and majority of it is understood that you go into the grave and the grave punishment takes place. This barzakh issues is not related only to the grave. Just keep this point, explanation tomorrow night. But now we need to go into the specifics. After understanding a general principle of how barzakh works, now we need to go to the various stages that are found in barzakh. And normally if you ask a person, what is the first thing that happens when a person goes into the grave? Immediately the answer will come. As soon as you go, angels come, Munkar and Nakir, to ask the questions. True, but still not fully true. Why? The reason is because when a person dies and he goes into the grave, and that first night comes, for which we have been warned, fear the first night of the grave, because it is the most dreadful night that any person will ever face in the grave. And we will see what will happen tomorrow night. But before that, when you go inside, Munkar comes, yes. Nakir comes, alayhim as-salam, yes. But before Munkar and Nakir, there is another phase that takes place.
There's another issue that takes place. A Ravi comes to the Holy Prophet and says, Ya Rasulullah, who is the first angel that comes into the grave after a person dies? He was expecting it had to be Munkar and Nakir, because that's what we've been taught. Nothing wrong in it. Only thing, Munkar and Nakir do come, yes. But he's preceded by somebody else. Prophet is also the first person, first angel that comes to a person after his death. I think there's an angel by the name of Ruman. In some tradition he's called Ruman. In another tradition he's called Munabbih. Seeing what is this function of this? Does he come before even Munkar and Nakir? It's saying yes, Munkar and Nakir come after him. Oh, what is the purpose? What is the reason? What is the job of this? Seeing this person serves as a drone for Munkar and Nakir. I'm using words that are used now. You know drones? They go on a surveillance, pilotless planes sent by Israel and America to spy on spy targets, unmanned, flying, so that if it is dropped, pilots don't die. They're called drones. A better example would be, for example, many of the people over here, business class, who have businesses, employ expats to work in their company. We employ in our school. The teachers come from Nairobi. What is the thing that is done usually? You have either to work with the Ministry of Education, or you have to work with the Ministry of Labor, or you have to work with the Ministry of Immigration to get the required permits. What is the usual procedure that is followed? The usual procedure is that you can't go. So you have to employ agents. The agents come to your office, take details about the person whom you want to employ. His name, his qualifications, his background, his profession, his date of birth, his passport copies and his photographs. Then he prepares a full dossier, a full file. That file is then taken to the deputy minister or to one of the concerned officers. He approves it. Once the whole file is ready, it is left to the deputy minister or the minister to approve or sanction. What this Ruman does or Munabbih does is exactly create a file of this person who has died ready with all the details, so that when Munkar and Nakir come, they don't have to go into those intricate mundane routine of trying to find out the details of this man. He is preparing their dossier. He gives that dossier to them and they come and they start their work. What is their work? We will see tomorrow. This Ruman, when he comes, his job is to write and make the person who is dead write down all his deeds that he has done. And how he does it, we'll have to listen. How he does it, we'll listen. But this is something that has been mentioned in very authentic books. Like the books of Faiz al-Kashani, Ilmul Yaqeen. Mullah Faiz al-Kashani, one of the most respected of scholars in the Ilm al-Kalam, Ilm al-Yaqeen. The book Kifayat al-Muwahideen of Sayyid Ismail Tabarsi al-Nuri. And several other books have mentioned this. In fact, to such an extent, you don't find a mention of this very often, this angel Ruman, because he's a precursor to Munkar al-Nakir. And because of the adab of Munkar al-Nakir is so shadeed, that this Ruman and his activities just get overshadowed. But this person's activities we need to know, because Munkar and Nakir come afterwards. And as I have told you, in every step that a person takes, the next step is always more severe than the previous step. And what this farishta or this angel does is something to understand, because it is something beyond our vaguest of imaginations that we could have ever imagined. And we need to know this to avoid ourselves, or even not to avoid, at least relieve ourselves from quite a lot of problems. Imam Sajjad alayhi salatu was salam in Sahifa Sajjadiyah. In Sahifa Sajjadiyah, dua number 3 is a specific dua of Imam Sajjad, in which he is sending salams on the angels. It's specific for the angels. He is reciting a dua in which he is emphasizing the salawat and salams upon the angels. As-salamu alayka. As-salamu ala munkarin munnakir. As-salamu ala malakil mawti wa a'wanihi. One of the sentences that he says is, As-salamu ala ruman fattani al-qubur. So if you say you don't find it in so many books of hadith, just the mention of this person's names in Sahih Sajjadiyah is enough for us to understand, yes, this phase does exist. What happens in this phase? Listen to this incident. This incident is there about a personality none other than Salman Fars. And the incident is a very long one. When I start this incident recitation, I will switch to Gujarati. Because of the length of this hadith, I might either forget while I'm reciting the hadith to shift to Gujarati, or even if I remember and in the course of the hadith if I shift to Gujarati, it would really make a lot of difference. I will lose focus. That half of the hadith in English, half in Gujarati. But I will give you an introduction as to how this hadith and this incident takes place. Once the incident has been commenced, we switch over to Gujarati. This is about Salman Farsi. Salman Farsi, we know he was a very lofty personality. Everybody knows anytime Salman is mentioned, As-Salmanu minna Ahlul Bayt is the hadith that comes to mind. But do we know what it means, Salmanu minna Ahlul Bayt? Up to Salman minna is understood, he's from us. As soon as it is said, Salmanu minna Ahlul Bayt, you don't find this kind of a classification, this kind of a statement given by a masoom to anybody else in history. You don't find it, Abu Dhar minna Ahlul Bayt, Miqdad minna Ahlul Bayt. He is saying, the masoom says, Salman minna, he is from the Ahlul Bayt. You will only be able to understand the rank of Salman if you understand the rank of Ahlul Bayt. Because here the masoomin are saying, this man is from us. From us means from Ahlul Bayt. From Ahlul Bayt means that rank of Ahlul Bayt and Ismat that is there. That means Salman was very nearly a masoom. Was very nearly a masoom. We won't call him a masoom. We will not compare him to the likes of Hadrat Abbas and Hadrat Muslim or Bibi Zainab. But when we say Salmanu minna Ahlul Bayt, we can very safely say that the third tier of people amongst the ranks that are there amongst the creation of God, the first would be the prophets and the masoomin. The second would be the Shibhe masoomin, the likes of Hadrat Abbas and Hadrat Muslim. The third tier amongst them, the persons you would find would definitely be a person by the kind of Salman. This Salman has got numerous ijaz, numerous karamat written against his name. So many khariqul adha, extraordinary supernatural acts that he's done. Now it's not the time to talk, because I fear as it is that I might be late. But the fact is that Salman was very close to the Holy Prophet. Because he was close to the Holy Prophet, the Prophet would tell him things about events that were supposed to come, prophecies. One of the prophecies the Holy Prophet said to Salman was, Salman, when your death will be nearing, when you will be about to die, when you will be close to death, that time my prophecy to you is that a dead man will talk to you in the grave. So if you want to know whether you are going to die or not, go to the graveyard, call out to the grave. If somebody responds to you, understand your death is going to come. Mari patient goi che ki jyare tu marva wala amarva mate aavse taru time aavse marva mate tyare ek kabar no murdo tari sathe takallum karse e vakte tane je pan puchhvu hoy enathi puch karan ke e tane badhu jawab aapse pati gayi baat. Rasul-e Khuda chalya gaya. Rasul-e Khuda chalya gaya. Khalifah-e Awwal, Duwwam, Sivwam, Imam Ali aaywa. Imam Ali, Salman ne Madain na wali banave che. Hakim-e Madain banave che. Atyare je rivayat hu nakal karu chu. Biharul Anwar ma maujood che. Ulama tasdeeq kare che. Ane Ravi Asbagh ibn Nubata. Asbagh ibn Nubata, one of the most revered of the traditions and narrators of the traditions. Tame ilmi ilmu rijal ma Asbagh ibn Nubata nu joso to ause muwassaq, very confidential, very authentic, not a liar, his hadith to be taken. Asbagh ibn Nubata naql kare che waqio Salman Farsi no کہ جے منحصرن مبنا چھینو پیشنگوئی رسول خدا سم رسول چھے آپنو جے ڈسکشن چھے رومان کہ جارے آوے چھے انے ہر مانس جے مرے چھے انے کیے چھے تو تارا نامائے آما لخ پوتانا ہاتھ تھی کیوی ریتے تھائے چھے سامنو پن آ حدیث ایٹلی لامبی چھے کہ وجمہ تیم انٹرفیر نہیں کری شکوں میں نے سٹارٹنگ ہی کئی اوپر سے پانچ سات منٹ وجی جیسے فرائیڈے نائٹ چھے کالے سیٹرڈے انشاءاللہ برداشت کر سو اسبق ابن نبات آتیے چھے ہوں ماری رفتہ ماری رفاقت سلمان فارسی ساتھ بہت فائن ہتی صلی اللہ علی محمد و آل محمد دامے بہت دوستہ رہتا ایک وقت سلمان فارسی بیمار پڑا انہیں روایت نقل کر رہے اسبق کہ ایوری تے بیمار پڑا کہ ایونچولی آج مرض موت بنی گئی کچھ بیمار تھے گا ہوں عادت ماٹے گئے ہو ایک وقت بے وقت ترن وقت چار وقت پن جارے جارے ہوں امنی پاسے جاؤں جو کہ امنی حالت اشتدت مرض کہ امنی حالت خراب تھتی جائے طبیعت بگڑتی جائے تو ایقنتو انہو بمیت تو میں نے یقین تھے گی بوج بیلہ سلمان فارسی دنیا تھی جاوانا چھے وہ ایک وقت جا رہے ہیں مڑوا گئے ہو تو سلمان میں نے کیے چھے اسبق ہوں تنے ایک راز نہیں بات کہوں ہوں جا رہے رسول خدا ساتھ ہے تو رسول خدا پیشن گوئی کر یا کہ سلمان جا رہے تاری موت آب سے جا رہے تاری ساتھ قبر میں مردو قبر سی تاری ساتھ بات کر سے ہوں ماری حالت ایوی چھے کہ منے لاغے چھے کہ ہوں مڑوا وارو چھوں منے ایک کام کر تو منے قبرستان نہیں جا تو ہوں جے چھے جو ہوں کہ ماری وفات نزدیک آگی چھے کہ نہیں تو اسبق یہ چھے سلمان تمہیں شوں چاہو چھوں کروں تمہارا ماتے تو سلمان کیے چھے اسبق ایک کام کر تو مارا ماتے ایک تخت لے آؤ سریر ایک نانو تخت لے آؤ ایوو تخت کہ جارے مانس مری جائے چھے تو کیوی ریتے مکوامہ آوے چھے ایوو ایک تخت لے آؤ انہی اوپر ایوا کپڑو بچھاڑ کہ جیوی ریتے کوئی مروا وڑو بیسوانو ہوئے تو کیوی ریتے بیساڑے سفید کپڑو سمپل نو لیوشنس کہ دو ہایا بیجو کہ دو پہلا تو لے آؤ اسبق جائے چھے تخت لے آوے چھے انہی پر ایک سادو کپڑو نہ کے چھے پچھی سلمان کے چھے جا ترن چار مانس نے لے آؤ کہ جی آ تخت نے اپاڑی شکے اسبق جائے چھے ترن چار مانس نے لے آوے چھے اتیارے سو کرو شل سلمان کے چھے منیا تخت اوپر لیٹاڑی ناک تخت اوپر سلمان نے لیٹاڑی دے چھے ہمنا سو کرو چھے کہ دو آپنا شہر میں جے مخبرو چھے قبرستان چھے منے تیا لے جاؤ بدا سلمان نے اپاڑیا قبرستان طرف لے گیا قبرستان میں وارد تھیا کا سلمان نے نیچے مکیا تخت ساتے اسبق کے چھے ہمنا سو کرو سلمان کے چھے اسبق مارو روح قبلہ طرف کر جہاں قبلو ہوئے مانے ایوی ریتے سوڑاو کہ مارا پگ انے مارو موڑو قبلہ طرف ہوئے مانا سے احتضار ماں فخما چھے کہ جارے مانا سے احتضار مرواٹانو نزدیک آئیو ہوئے مانا سنو موت نو ٹائم تو واجب چھے کہ قبلہ روح تھاو جوئیے سلمان کے جے مانے قبلہ روح کری نہ کھو جارے قبلہ روح تھیا سلمان کے جے پاچھڑ ہٹی جاؤ بدہ ہٹی گیا سلمان ایک آواز کیے چھے السلام علیک یا اہل القبور اے قبرستان نا مرداؤ مارو سلام قبول کرو روایت کیے چھے اسبق کیے چھے پہلی وقت سلمان جارے سلام کی دو کہیں جواب نہیں آئے گو سلمان بیجی وقت کیے چھے اے قبر نا مرداؤ مارو سلام قبول کرو انے آیا تمہیں مارو جواب نہیں آپ سو ہوں تم نے خدا نو خدا نی قسم آ پوچھوں رسول نی قسم آ پوچھوں ماری ساتھ بات کرو کارن کہ ہوں چھوں سلمان فارسی رسول نو صحابی انے ہوں تم نے کہوں چھوں کہ رسول منے پیشنگوئی کرینے گئے آ چھے کہ ماری اگر موت نزدیک آوی ہسے تو تمہارا قبرستان نا مرداؤں ماٹی کوئی ماری ساتھ بات کرتے منے جانو چھے آیا ماری موت آوی چھے کہ نہیں اگر جو آبی ہوئے تو تم نے رسول نے خدا نو واسطو ماری صدا بات کرو اسبق کیے چھے ہمنا سلمان نا الفاظ ختم نہیں تھیا کہ باجوما ایک قبر ہتی ایما تھی آواز آئے وہ علیک السلام سلمان الفاظ سے اے سلمان فارسی مارو سلام قبول کر ماں سلام قبول کرو پوچھو شوں پوچھو چھے آئی سٹارٹ تھے چھے سلمان کیے چھے سارو تھیو کہ تو آئے گو انے ہوں تارو احسان من نے شکر گزار کہ تو آئے گو પણ પેલા મને પૂછવા પેલા મને એક તને એક વાત પૂછવી છે બીજો જે મેન મતલબ હું પૂછીશ પેલા તું મને જણાવ કે તું મિન આહલિન નાર છે કે મિન આહલિન જન્ના છે તું કયા તું હમણાં જે છે બરઝખમાં છે તું જહન્નમીઓ વાતમાંથી છે કે જન્નત વાળાઓમાંથી છે બરઝખમાં મુબ્તલાય અઝાબ છે કે બરઝખમાં મુબ્તલાય નિઅમત અને નાઈમ છે કે તું ખુદાનો શુક્ર કે ખુદા મને પોતાની રહેમત થી માફ કરી નાખો અને હું અહલે જન્નત છું સલમાન કહે છે મબરૂક અત્યારે મારું સવાલ એ છે યા ઇબાદ યા અબ્દુલ્લાહ એ ખુદાનો બંદો સિફલી અલ મૌત મને તું ડિસ્ક્રાઇબ કર કારણ કે અત્યારે મને યકીન થઈ ગયું રસૂલની પેશન ગોઈ તું મારી સાથે વાત કરે છે તો મને યકીન છે કે મારી મોત આવા વાળી છે નજદીક જ તું મને જરા ડિસ્ક્રાઇબ કર મોત કેવી હતી તારી અને ડિસ્ક્રાઇબ કર મારા આઈતવ આયન્સ કે તું શું જોયો શું ઓબ્ઝર્વ કર્યો મને ડિસ્ક્રાઇબ કર મને જાણવું છે તું કેવી રીતે મોતના ગરદાના અને અકબામાંથી ગુજર્યો આ જયારે સલમાન સવાલ કરે છે ઓલું મોરદો કે છે આ સલમાન તું પૂછ્યો તો કેવું સવાલ પૂછ્યો કીધું મને આટલા બધું વસ્તુઓમાંથી મોતના બારામાં પૂછો છો તમે મને હું તમને શું કહું ફવલ્લાહે ઇન્ન મકરદલ બિલ મકારીદ વ નશરમ બિલ મનાશિર احون علي من غصه الموت اي سلمان تنه سو کہو اگر قاتر نے سیزر نہیں نے مرا گوشت نا ٹکڑا ٹکڑا کروا ما اوی یا آری لئی نے جے کارپینٹر لاکڑی کاپوا ماٹی جے سو لیے چھے اے سو لئی نے مرا جسم نا ٹکڑا ٹکڑا کروا اوی تو اے مرا ماٹے قابل برداشت چھے پن جے ملک الموت ماری روح قبض کیرو انے جے عذاب આવ્યો એ હું બરદાશ્ત નહીં કરી શક્યો કીધું કાતર થી મારા જિસ્મ ને તમે કાઢી નાખો તો મને તકલીફ નહીં થાય એટલી બરદાશ્ત કરી લઉં પણ મલકુલ મૌત નું કબ્જેરું કીધું શું થયું કોઈ શું થયું કીધું થાવું શું હતું મને જે છે કબ્જ કરવા માટે મલકુલ મોત જયારે આવ્યો તો એનું સિક્વન્સ આવું હતું પછી એ સ્ટોરી સંભળાવે છે કીધું એક મામૂલી માણસ હતો મુતદૈયન હતો મજલિસો સાંભળતો હતો ખુદાનું ખૌફ હતું જ્યાં સુધી બને કોશિશ કરતો હતો કે જે છે હરામ કામમાં મુબતલા નહીં થઈ જાઉં જ્યાં સુધી બની શકે કોશિશ કરતો હતો કે ઇબાદતમાં મશગુલ રહું રાત રાતમાં નમાઝ શક પડતો હતો દિવસમાં સારું દિવસ હું જે છે બીજા માણસો જેવા કામ અને બિઝનેસ કરતો હતો પણ ધ્યાન રાખતો હતો હરામ રોજી મારામાં નહીં આવે હરામ પૈસા નહીં આવે જેટલો હત્તલ ઇમકાન હું કોશિશ કરતો હતો કે મારી જિંદગી દીનના મુતાબિક ચાલે એક વખત એવું થયું કે હું મરીઝ થઈ ગયો અને મરીઝીની હાલત વધી ગઈ એટલા હદ સુધી કે મારી મોત નજદીક આવી જેવી રીતે મારી મોત નજદીક આવી અચાનક હું જોઉં છું કે મારા સામે અચાની શખ્સુમ એક શખ્સ મારી પાસે આવ્યો કેવું શખ્સ અઝીમુલ ખિલકા એક અજીબ હૈકલ વાળો માણસ મારી સામે આવ્યો ફદીઉલ મંદરા કે એનો ચહેરો રાક્ષસ જેવો ડરાવનો ડરાવા વાળું જોઈને માણસ ભયભીત થઈ જાય અને એવી હાલત હતી કે ન પગ જમીન ઉપર હતા ન માથું આસમાન ઉપર હવામાં લટકાયેલો મારી સામે આવ્યો જેવી રીતે મારી સામે આવ્યો સૌથી પહેલું કામ કર્યો મારા તરફ આંગળીથી ઇશારો કર્યો મારી જબાન તરફ અચાનક હું જોયું કે મારી જબાન હરકત કરવા બંધ થઈ ગઈ અલ્ફાઝ નહીં નીકળે પછી બીજી વખતે ઇશારો કર્યો મારા કાન તરફ મારા કાન સાંભળવા બંધ થઈ ગયા હું જોઉં છું હમણાં કે મારા આજુબાજુમાં કારણ કે હું મરીઝ હતો મારી મરીઝી ખરાબ થતી ગઈ તો બધા રિલેટિવ્સ અને રિશ્તેદાર મારા આજુબાજુમાં હતા બધા મને જોઈ છે હું પણ એમને જોઉં છું પણ કંઈ સાંભળવા નથી આવતું કંઈ બોલી નથી શકતો એક મર્તબા આ જયારે વાત થઈ હું ભયભીત થઈ ગયો આ શું થાય છે મને કઈ સાંભળવામાં નથી આવતું પુકારું તો કોને પુકારું જબાન હરકત નથી કરતી પછી એક મર્તબા મારી આંખ તરફ ઇશારો કર્યો અને મારી આંખના સામે બધું અંધારું છાયું ગયું. ફકત તન્હા શખ્સ કે હું જોઈ શકું આ માણસ છે. હૈકલે અઝીમ, ચહેરો ખોફનાક. અરે બીજા હમણાં મારા રિલેટિવ્સ અને રિશ્તેદારો હતા, કોઈ નથી દેખાવામાં આવ્યું. હું આંધળો થઈ ગયો, કઈ નથી કરી શકતો, ન બોલી શકું છું, ન સાંભળી શકું છું, ન જોઈ શકું છું. ફક્ત તન્હા શખ્સ ને જોઉં છું, આ રાક્ષસ ને. એક મર્તબા એક કુવત જમા કરીને પૂછો, મન અંત તું કોણ છે માણસ કે આવીને મારા અને મારા દુનિયાના વચ્ચે હાયર બની ગયો, મને અને મારા રિશ્તેદારોના વચ્ચે જુદાઈ નાખ્યો, મારા અને મારા માલ અને બચ્ચા તરફ દૂર કરી નાખ્યો, તું છે કોણ? કીધું, જવાબ આવ્યો, અના મલકુલ મૌત, હું મલકુલ મૌત છું. શા માટે મારી પાસે આવ્યો છે? હું આવ્યો છું કે તને દુનિયાથી આખરતમાં લઈ જાઉં. તારું ટાઈમ પૂરું થઈ ગયું, તારું રિસ્ક દુનિયામાં પૂરું થઈ ગયું, હું તને લઈ જવા માટે આવ્યો છું. એક સેકન્ડ વધારે તો દુનિયામાં નહીં રહી શકે. આ મુર્દો ડિસ્ક હમણાં વાત કરે છે કે આમ હું મલકુલ મૌત સાથે વાત કરતો હતો કે અચાનક હું જોયો ક્યાં આ રાક્ષસ ખોફનાક ચહેરા વાળો, કે અચાનક બે નવજવાન ખૂબસૂરત સફેદ લિબાસમાં અંદર આવ્યા. હું જોઉં છું, બીજા કોઈ દેખાતા નથી, રિશ્તેદારોની આવાજ પણ બંધ થઈ ગઈ, દેખાતા નથી. એક માણસને જોઉં છું મલકુલ મૌત, પણ એ રાક્ષસ જેવો અચાનક ખૂબસૂરત રૂપાળા બે માણસ કોણ આવ્યા? એક કહે છે આવ્યો મારા રાઈટ સાઈડ ઉપર બેસી ગયો, બીજો આવ્યો અને લેફ્ટ સાઈડ ઉપર બેસી ગયો. હું પૂછું છું, તમે કોણ છો, શા માટે આવ્યા છો? કીધું, આ કિતાબ લે ને બસ. કીધું, પહેલા તમે કયો છો, કોણ? કીધું, હું રકીબ. બીજું કે છે, હું અતીત. રકીબ એ મલક નું નામ છે કે જે સીધા બાયા ઉપર યા રાઈટ સાઈડ ઉપર બેસે છે, યા રાઈટ સાઈડ માણસો પાસે છે, કે જે પણ માણસ નેક કામ કરે, જે ફરિશ્તો રિસ્પોન્સિબલ છે નેક કામ લખવા માટે, નામ રકીબ. અતીત બીજો મલક કે જેની રિસ્પોન્સિબિલિટી સૈયાદ અને ગુનાને લખવાનું. બંને આવે છે, રકીબ એક તરફ, અતીત બીજા તરફ. કીધું, સલામ અલેકુમ, આ કિતાબ લાવ્યો છે, વાંચો. કીધું, શું કિતાબ છે? કીધું, આ એક કિતાબ છે, જિંદગીભર માં તે મારા સાથમાં હતા, જ્યારે મરી ગયો તારી બુક્સ બંધ થઈ ગઈ. કીધું, બુક્સ માં શું છે? કીધું, એક બુક્સ માં તારા નેક અમલ છે. અતીત કહે છે, આ બુક માં તારા બુરા અમલ છે, વાંચ ઇકરા. કિતાબ ખોલે છે, વાંચવા માંડે છે રકીબ ની કિતાબ. આ મુર્દો કહે છે, જયારે જયારે પન્નો પલટાવતો ગયો, સારી સારી વસ્તુ જોતો ગયો, ખુશાલ થતો ગયો. નમાઝ શબ્દ છે, એહસાન બિલ વાલિદૈન છે, ખૈરાત છે, સદકાત છે, ખુમ્સ છે, નમાઝ છે, રોઝા છે. એક એક પેજ પલટાવતો જાવતો તો મારા ચહેરા ઉપર મુસ્કાન અને ખુશનુદી પટી ગયું, બંધ થઈ ગયું. રકીબ અતીત કે છે, નાઉ માય ટર્ન, આ વાંચો. મુર્દો કે છે, એક એક પેજ પલટાવતો હતો અને મારા પસીના છૂટી ગયા જેવી રીતે અહીંયા છે, પણ અહીંયા ગરમીના કારણે છે, ઇન્શાલ્લાહ ઓલું હાલત આપણને નહીં આવે. કીધું, પસીના છૂટી ગયા, ખોફ પર ખોફ. રવાયત છે, મુર્દો કે છે, એક એક પેજ પલટાવતો જતો હતો અને આંખમાંથી આંસુ, ખોફના આંસુ. ક્યાં ઝિના છે, ક્યાં મ્યુઝિક છે, ક્યાં ઇન્ટરેસ્ટ છે, ક્યાં તુહમત છે, ક્યાં મારવાનું છે, ક્યાં માલ મરદુમ હડપ કરી જવાનું છે. એક એક જોઉં અને મારા આંખમાંથી આંસુ. કીધું, હમણાં શું થશે? રકીબ અને અતીત કે છે, ફિકર નહીં કર, હાલાકે તું ગુનો બહુ કર્યો છે, પણ તારા નેક આમાલ બહુ જ વધારે છે, ઇન્શા અલ્લાહ ખુદા તને બક્ષી નાખશે. આ વાત થતી હતી કે એક મર્તબા ઓલું જે શખ્સ હતો મલકુલ મોત રાક્ષસ જેવો આવે છે, બસ થઈ ગયું, અત્યારે મારી ટર્ન છે. અને કીધું, હું હમણાં તારી રૂહ કબજ કરવા માંગુ છું. અને એક મર્તબા રૂહ ખીચવા માંગે છે, જેવી રીતે રૂહ ખીચે છે. મુર્દો કે છે, સલમાન હું કહું તો શું કહું? કે જેવી રીતે રૂહ કાઢતો ગયો એક એક ઉઝવ માંથી એક એક લિંબ માંથી એક એક ઓર્ગન માંથી રૂહ જે અંદર હતી આ મલકુલ મૌત ખીચતો ગયો અને મારા બોડી ઉપર એટલું ફિશાર આવતું ગયું કે મને લાગ્યું આસમાન જમીન ઉપર પડી ગયું છે અને હું આસમાન અને જમીનના દરમિયાન પીસી જાઉં છું. બધું ખીચતો ગયો એટલા હદ સુધી કે રૂહ મારા સીનામાં આવી ગઈ. જ્યારે રૂહ મારા સીનામાં આવી ગઈ એ માણસ એ મલકુલ મૌત એક નેઝા ઉપાડ્યો એક સ્પિયર ને ઉપાડ્યો અને મારા ચેસ્ટ તરફ ઇશારો કર્યો. એ સ્પિયર આગની હતી અને એની આગની હરારત એટલી શદીદ કે સલમાન હું તને કહું કે અગર આ સ્પિયર ને કોઈ માઉન્ટેન ઉપર નાખવામાં આવે કોઈ પહાડ ઉપર નાખવામાં આવે તો મહેજ ટચ કરવાથી એની હરારત અને એની ગરમી એટલી કે ઓલું પહાડ પીગળીને પાણી બની જાય. કીધું એમ એક લમ્હા આવું થયું અને એક મર્તબા મારી રૂહને આ કબ્જ કરી નાખ્યો. જેવી રીતે રૂહ કબ્જ થઈ ગઈ ત્યારે મારા જે રિશ્તેદારો હતા એ બધા સમજી ગયા કે હું મરી ગયો છું. આ માણસ કે જે સલમાન જ્યાં સુધી રૂહ મારા જિસ્મમાં હતી હું કાંઈ સાંભળી નહીં શકતો હતો કાંઈ જોઈ નહીં શકતો હતો કાંઈ બોલી નહીં શકતો હતો પણ જેવી રીતે રૂહ નીકળી ગઈ હું બધું જોવા માંડી ગયો હું બધું બોલવા માંડી ગયો પણ હું જેટલું પણ બોલું કોઈ સાંભળી નહીં શકે કારણ કે અત્યારે બરઝખમાં ચાલ્યો ગયો છે એની બાજુમાં હાયલ છે ઉમરે ગઈબ જાહેર નહીં થાય માણસોને. કીધું હું પુકારું છું મારા રિલેટિવ્સ ને કોઈ સાંભળતું નથી હું જોઉં છું મારી બાઈડી મારી ઉપર પડીને રડે છે મારો છોકરો માતમ કરે છે મારી મા મારા બાપ પડી ગયા રડતા રડતા બધા રિશ્તેદારો ગિર્યા એને બુકામાં છે કે છે. હું જેવી રીતે આ જોયો અચાનક જોઉં છું તો આ મલકુલ મૌત ગુસ્સામાં આવી જાય છે ગઝબમાં આવી જાય છે. એક મર્તબા મારા રિશ્તેદાર જે રડતા હતા એમની તરફ મૂળે છે અને કહે છે એ માણસો તમે શા માટે આટલું રડો છો આયા હું કઈ જુલ્મ કર્યો છું. પણ હું જોયો મારા રિલેટિવ તરફ કોઈ સાંભળે છે કોઈ સાંભળી નથી શકતા પણ મલકુલ મૌત ગુસ્સાની હાલતમાં કહે છે તમે શા માટે આટલો રડો છો તમે શા માટે આટલું કમ્પ્લેન કરો છો આયા હું કઈ જુલ્મ કર્યો છું હું કઈ જુલ્મ નથી કર્યો તનહા કામ કર્યો છું એ છે કે ખુદાની ઇતાત કર્યો છું. ખુદા કીધું જા રૂહ કાઢી આવ હું રૂહ કાઢી આવ્યો હું કોઈનો જુલ્મ નથી કર્યો શા માટે રડો છો શા માટે કમ્પ્લેન કરો છો હું પણ તમારા જેવો ખુદાનો બંદો છું અને આજ હું રૂહ કબ્જ કરું છું. કાલે અગર ખુદા તમને હુકમ કરે કે તમે મારી રૂહ કબ્જ કરી લ્યો તો તમે પણ એ જ કરશો કે જે હું આજ કરું છું. રડો નહીં કારણ કે હું આવીશ અને તમને પણ લઈ જઈશ. અને આપણી પાસે હદીસ છે કે જ્યારે મલકુલ મૌત આવે છે કોઈ ઘરમાં રૂહ કબ્જ કરવા માટે અને માણસ જ્યારે મરી જાય છે અને રિશ્તેદારો એના રડે છે તો મલકુલ મૌત હદીસ કહે છે મલકુલ મૌત આ રડવા વાળા રિશ્તેદારો તરફ મુતવજ્જે થાય છે અને કહે છે તમે શા માટે રડો છો એક માણસ તમારું હું લઈ લીધું તમે રડો છો હું વારંવાર આવીશ એન આવતો રહીશ અને આવતો રહીશ એટલી વખત આવીશ કે તમારા ઘરમાં જેટલા માણસો છે બધાને લઈ જઈશ તમારા ઘરને વિરાન કરી નાખીશ કારણ કે આજ છે કુલ્લુ નફસિન ઝાઇકતુલ મૌત. વારંવાર તમારા ઘરમાં આવીશ અને ઉપાડ જઈશ. આમ મરહૂમ કહે છે સલમાન આ કીધું અને પછી હું જોઉં છું કે મારી રૂહને એક બીજો મલક આવે છે એક બીજો એન્જલ આવે છે મારી રૂહને એક સિલ્કના કપડામાં નાખવામાં આવે છે અને હું જોઉં છું કે હું ઉપરની તરફ જાઉં છું. ક્યાં જાય છે કીધું મને લઈ ગયા આસમાનમાં. પહેલા આસમાનનો દરવાજો ખુલ્યો સેકન્ડ આસમાનનો દરવાજો ખુલ્યો સાતમા આસમાન અર્શ ખુદા પાસે ગયો ખુદાના મહેઝરમાં ગયો. ખુદાની પાસે જિસ્મ નથી એક મેટાફોરિકલ સ્ટેટમેન્ટ છે. ખુદાના નજીક ગયો પછી ખુદા કીધું લઈ જાઓ ફરીથી દુનિયામાં આપણી પાસે હદીસ છે કે જ્યારે માણસ મરી જાય છે કબરમાં નાખે છે, યા કબરમાં નાખવા પહેલા એની રૂહ સૌથી પહેલા આસમાનમાં જાય છે. અગર મુતદયિન દીનદાર હોય તો પહેલા બીજા ત્રીજા સાતમા આસમાન સુધી જાય છે, અર્શ ખુદા પાસે જાય છે, ખુદા એની એને નિગાહ કરે છે. પછી મલાઈકાને કહે છે હમણાં લઈ જાઓ અને જે અમારું કાનૂન હોય આની ઉપર નાફિસ કરો. પણ જે માણસ ગુનેગાર હોય છે, જે માણસ ખુદાનો નાફરમા બરદાર હોય છે, જ્યારે એને લેવામાં આવે છે પહેલા આસમાન ઉપર જ્યારે જાય છે તો પહેલા આસમાનના મલાઈકા દરવાજા ખોલતા નથી. આ માણસ ફાસિક અને ફાજિર, ખુદાનો નાફરમાન નથી ખપતો, અને ત્યાંથી જ એને નીચે પટકવામાં આવે છે અને એનું અઝાબ શરૂ થઈ જાય છે. આ મુર્દા મરહૂમ કહે છે સલમાનને, મારી રૂહ ઉપર ગઈ ફરીથી નીચે આવી. જ્યારે નીચે આવી હું જોઉં છું કે અજીબ તશકીલાત છે, જોઉં છું મારી મારું જિસ્મને માણસો લઈ જાય છે ગુસલ આપવા માટે, ગુસલ આપવા માટે લઈ જાય છે. ગાસિલ આવ્યો, ગુસલ આપતો હતો, મને મારી બોડીને હળાતો હતો અને જેવી રીતે મારા બોડીને હાથ પણ લગાડતો હતો, મને એટલી અઝિયત થતી હતી, મારા રૂહને એટલી તકલીફ થતી હતી કે હું ચિલ્લાતો હતો, હું પુકારતો હતો, એ મારા ભાઈ આ મારા જિસ્મ પર તું રહેમ કર. આ 60 વર્ષ આ જિસ્મ સાથે હું હતો અને એક એક નસમાં અને એક એક ઉઝમાં હું ઘૂસી ગયો. મલકુલ મોત જ્યારે મને ખીચી આ બોડી થી તો એક એક નસ તૂટી ગઈ અને એક એક ઓઝમ ક્રેક થઈ ગયા. મારું જિસ્મ બહુ નબળો થઈ ગયો છે, રહેમ કર. આ 60 વર્ષ આની સાથે હતો. પછી આ માણસ કહે છે સલમાન, વલ્લાહી ખુદાની કસમ, અગર જે હિસાબથી હું ચિલ્લાવતો હતો, શોર કરતો હતો, પુકારતો હતો, અગર એ ગાસિલ સાંભળી લે તો જિંદગીમાં કોઈને ગુસલ નહીં આપત, મરતા દમ સુધી કોઈને ગુસલ નહીં આપત. પણ ગુસલ આપવામાં આવ્યું, એના પછી મને કફન આપવામાં આવ્યું, પછી તાબૂતમાં લઈને મને કબ્રસ્તાન લઈ જવામાં આવ્યું. જ્યારે લઈ જતા હતા હું જોતો હતો, પહેલા પાણી નાખ્યા, કફન હુનુસ, પછી જ્યારે લઈ જતા હતા તો મારા ઝહેનમાં આવ્યું 60 વર્ષ સવાર સાંજ કામ કરતો હતો સામાન અને અસબાબ દુનિયા જમા કરવા માટે, આજે હું શું લઈ જાઉં છું? સફેદ કપડો અને થોડું કેમ્ફર, કાફૂર, ફુનુત. આજ આકબત છે દુનિયામાં રહેવાની, આજ આકબત છે 10-10 અને 12-12 કલાક કામ કરવાની. કાંઈ નથી મારી પાસે લઈ જવા માટે, બધું મૂકી ગયો. કીધું લઈ જતા હતા, જેવી રીતે લઈ જતા હતા કબ્રસ્તાનમાં લઈ ગયા, કબ્રસ્તાનમાં કબર રેડી હતી. આ બધા વખતે હું મારું જિસ્મને જોઉં છું, મારા રિશ્તેદારોને જોઉં છું, રડે છે. હમણાં એક વાક્યો થાય છે આ બચ્ચિયા, પણ આજે નહીં કાલે આવશે. આ તો સલમાનની હદીસ છે. કીધું મને લઈ જવામાં આવ્યું, કબ્રસ્તાનમાં લઈ ગયા, કબર રેડી હતી, મને કબરમાં જેવી રીતે નાખ્યા મને એમ લાગ્યું હું આસમાનથી જમીન ઉપર આવી ગયો. કારણ કે અચાનક હું જોઉં છું કે એક એવી જગ્યામાં કે આટલી તંગ જગ્યામાં જિંદગીમાં હું ક્યારે નહોતો, અને અચાનક હું જોઉં છું મારા ઉપર લાકડી રાખવામાં આવી છે અને માટી નાખવામાં આવી છે. હું પુકારું છું શું કરો છો, નહીં મૂકો મને, કોઈ સાંભળતું નથી, માટી નહીં નાખો, કોઈ સાંભળતું નથી, એકલો છું, કોઈ હોય અહીંયા મારી સાથે, કોઈ ધ્યાન આપવા વાળો નથી, કોઈ સાંભળતું નથી મારી વાત, મને બંધ કરવામાં આવ્યું. જેવી રીતે બંધ કરવામાં આવ્યું અત્યારે હું મારી કબરમાં તન્હા. અજીબ ખૌફ, શિદ્દત ખૌફ એવું કે મારું બદન લરઝતો હતું, હું લરઝતો હતો, બદન તો મરી ગયું, ખબર નહીં પડે કે હું શું કરું, કોને બોલાવું, કોઈ સાંભળતો નથી. અને પછી આવાજ આવી, જે પણ ઉપર કામ કરવા વાળા કબર બનાવ્યા, પછી આવાજ આવી ચાલો આપણે ઘરે જાય અને તિલાવતે કુરાન કરે. કીધું મને મૂકીને નહીં જાઓ, પણ કોઈ નહીં સાંભળ્યું, બધા ચાલ્યા ગયા. એ વખતે મારા મોઢાથી અવાજ નીકળી આવ્યો, એ ખુદા કાશ મને કોઈ ફરીથી દુનિયામાં મોકલાવી દે. જેવી રીતે અલ્ફાઝ નીકળ્યા હું સાંભળ્યો એક જવાબ, જવાબ શું હતું? એ જ આયત કુરાન, કલ્લા ઇન્નહા કલમતુન હુવા કાઇલુહા વમિન વરાઇહિમ બરઝખુન ઇલા યૌમ યુબઅથૂન. નહીં જઈ શકે તું, એક એવી આલમ માં તું આવી ગયો છે, રિટર્ન નહીં થઈ શકે, કારણ કે તારે પાછળ એક વો છે, નહીં જઈ શકે દુનિયામાં. કીધું જોઉં છું કોણ છે, તો જોયો એક મલક. આપણે આપણી પોઝિશન માં આવ્યા, ટાઈમ પણ મારું બરાબર છે. કીધું હું જોઉં છું કે એક મલક છે. પૂછું તું કોણ છે? મારા બધા રિશ્તેદારો મને મૂકીને ચાલ્યા ગયા, પણ તું મારી સાથે છે, તું કોણ છે? કીધું મારું નામ રૂમાન યા મુનબ્બે. તું શું કરશે મારી સાથે? કીધું તું જે પણ દુનિયામાં કર્યો છે અને જે તને રકીબ અને અતીત વાંચવામાં આપ્યું છે તને લખવું પડશે. કીધું શા માટે લખવું પડશે? કીધું આ ખુદાનો નિઝામ છે. કીધું કેવી રીતે લખું? તો કીધું આ માણસ કહે છે સલમાન, આમાં આ ફરિશ્તા મને બેસાડે છે, મને સિટિંગ પોઝિશનમાં કરે છે, સિટિંગ પોઝિશનમાં કરે છે, પછી મને કે તું લખ. કીધું શું લખું? કીધું તારા નામે આમ તારા તું જે પણ દુનિયામાં કામ કર્યો હોય તું લખ. કીધું પણ મારી પાસે પેપર નથી, કેવી રીતે લખું? કીધું પેપર હું તને આપું. આ આલમમાં કઈ વસ્તુ એમ નહીં હોય કે નહીં મળે. કીધું ક્યાં છે પેપર? હું તો એકલો છું, દીવાર છે, માટી છે. કીધું તને પેપર આપું. કીધું શું કર્યો? કીધું સલમાન આ આવ્યો, મારું કફનનો ટુકડો લીધો, ક્યાંક કર્યો, એક ટુકડો કાઢ્યો, મારા હાથમાં આપ્યું. હાદા સફીહતુન, આ પેપર છે, લખ. ખૂબ આ પેપર છે, પણ કેવી રીતે લખું? પેન ખબે, પાર્કર પેન. પેન નથી, આઈનલ કલમ. પેન ક્યાં છે? કીધું પેન નથી. કીધું નથી. કીધું આપણે એક કામ કરશું, ઇમિડિયેટ અરેન્જમેન્ટ, પેન બનાવશું. ક્યાં છે? આંગળી લાખ, આંગળી કાઢ, સભા પતો કલમો, આ તારી આંગળી, તારી પેન લખ. કફન પેપર, આંગળી પેન. કીધું ઇંક ક્યાં છે? કેવી રીતે લખું? ઇંક પણ છે. ક્યાં છે? તારા મોઢામાં જે થૂક છે તારી ઇંક. કાઢ તારું કફન, ઉઠા ડાળી આંગળી, મોઢામાં નાખીને લખ. 60 વર્ષના એક એક સેકન્ડ નું અમલ. કીધું લખવા બહુ ટાઈમ લાગશે, લખ. જ્યાં સુધી તું નહીં લખે મારી આંગળી ઘસાઈ જશે, લખ. થૂક મારો ખતમ થઈ જશે, લખ. મને નથી આવડતું, નથી આવડતું, ભૂલી ગયો. હા ભૂલી ગયો. કેવી રીતે ભૂલ્યો? કીધું યાદ નથી. તને યાદ નથી, હું તને કહું, પણ તને કેવી રીતે ખબર પડી? કીધું તું કુરાન નથી વાંચતો. કીધું કુરાનમાં શું છે? ખુદા કહે છે જે માણસ દુનિયામાં કામ કરે છે એ માણસ ભૂલી જાય છે, પણ ખુદા નથી ભૂલતો. અહસાહુલ્લાહુ વનસુ. હું કોઈને ગાડી આપીને ભૂલી જાઉં, હું ભૂલી જાઉં, ખુદા નથી ભૂલતો. હું કોઈને માણસને સદકો આપ્યો અને ભૂલી ગયો, ખુદા નથી ભૂલતો. અહસાહુલ્લાહુ વનસુ, માણસ ભૂલી જાય છે, ખુદા નથી ભૂલતો. લખું, તને ડિક્ટેટ કરું છું. આ મર્દ કે છે સલમાન, આ ફરિશ્તો મારી સામે બેસ્યો, એક એક લમ્હાના બારામાં લખતો હતો, ડિક્ટેટ કરતો હતો ને હું લખતો જતો હતો, ડિક્ટેટ કરતો હતો ને લખતો જતો હતો. જ્યારે સારા નેક આમાલ પતી ગયા ત્યારે સૈયાદ ને ગુનાની વાત આવી. તો જ્યારે એક એક ગુનાહ વાત કરતો હતો, એક એક ગુના મસ્જિદમાં આવે છે મજલિસ માટે, 12 છોકરીઓને જોય છે આવતા આવતા. આ લખ, લખ, લખો. કીધું મને શરમ આવતી હતી, અત્તા હૈયી શરમ આવતી હતી મને. હું કેવી રીતે આ લખું, કેવી રીતે લખું? ફ્રેન્ડ સાથે વાત કરતો હું, અમારા યંગ ફ્રેન્ડ ની વાત કરું છું. 2 છોકરા વાત કરતા, 5-8 છોકરી લાગે છોકરા સાથે વાત કરે છે, જોય છે છોકરીને. લખ, લખ, શરમ આવે છે. કીધું હાય હમણાં શરમ આવે છે ખુદાના સામે, જ્યારે કરતો હતો ત્યારે શરમ નહીં આવતી હતી. લખ. કીધું એક એક અમલ અને હું લખતો જતો હતો અને મારા આંખોમાંથી આંસુ નીકળતા હતા. લખી લખીને 60 વર્ષની એક એક લમ્હાની વાત મને લખવી પડી, એક એક લમ્હાની વાત લખવી પડી મને. મારા આંગળી ઘસાઈ ગયા, મોડામાંથી થૂક ખતમ થઈ ગયું. પણ એ કહે છે, લક, હું જયારે રોકી જાઉં તમારી સામે એક આગનો રોડ ઉપાડે, કીધું નહીં માર હું લખું છું, નહીં માર હું લખું છું. અને આ જ વાત છે, આ સ્ટોરીઝ નથી. આ જયારે ઇમામ ખુમૈની જયારે ગુજરી ગયા, તે એમના છોકરા સૈયદ અહમદ, એક વખત ખ્વાબમાં આવે છે સૈયદ અહમદના, ઇમામ ખુમૈની ખ્વાબમાં આવે છે. સૈયદ અહમદ પૂછે તે બાપને, બાબા કેવું ગયું સફર? બહુ સખત છે બેટા, શદીદ છે. કીધું કેમ? કીધું એક એક વસ્તુ હિસાબમાં રાખવામાં આવે છે, એક એક વસ્તુ હિસાબમાં રાખવામાં આવે છે. કીધું એક એક વસ્તુ એટલે શું? સૈયદ અહમદ કહે છે, ઇમામ ખુમૈની હાથ ઉપાડે છે, કીધું તું હાથ ઊંચો કરીશ તને લખવું પડશે. તું હાથ પણ ઊંચો કરીશ ત્યાં લખેલું છે કે આ ટાણે 10 મિનિટ્સ પાસ્ટ 10 શેખ હેડ લિફ્ટેડ હિઝ હેન્ડ. એક એક વસ્તુ, કીધું એક એક વસ્તુ મને લખવું પડ્યું. સલમાન ને કહે છે, કીધું જયારે પછી ગયું, પછી હું જોયો, કીધું અજીબ આ માણસ છે, આ અજીબ ફરિશ્તો છે. એક એક વસ્તુ, ઝીણી ઝીણી વસ્તુ લખ્યો છે, કાંઈ ભૂલ્યું નથી. કીધું કેવી રીતે બધું યાદ છે તને? આમાં તો કાંઈ મિસ થયું નથી. કીધું કુરાન નથી વાંચતો. કીધું કેમ? બધે કેમ? બધે કુરાનમાં ખુદા જે કહ્યું છે વાંચ્યો નથી. કીધું શું? કીધું કુરાનમાં ખુદા કહે છે આખરતમાં જ્યારે મુજરિમોને પોતાની નામે અમાલ દેખાડવામાં આવશે, યકુલુને યા વૈલતના માલ હાદર કિતાબ લા યુગાદિરુ સગીરતન વલા કબીરતન. આ કેવી કિતાબ છે, કોઈ પણ નાની નાની વસ્તુ પણ નથી ભૂલાઈ. નાની નાની વસ્તુ છે, મોટી મોટી વસ્તુ છે, કાંઈ પણ મિસ નથી થઈ. આખી બુક છે, પૂરી લાઈફ હિસ્ટ્રી મારી છે, આમાં કોઈ વસ્તુ મિસ થઈ નથી. કીધું પછી શું થયું? સલમાન કહે છે, પછી શું થયું? આ માણસ કહે છે કે જયારે આ લખવામાં આવ્યું, મને લાગ્યું કે બધું ખતમ થઈ જશે. કીધું નહીં, આપણને એને સ્ટેમ્પ કરવું છે, મોહર કરવું છે. આપણે સ્ટેમ્પ કરીએ ને આપણી કંપનીનું, અમે સીબીઆઈ માં જશે લેટર લખે તો લખે, સીબીઆઈ સેક્રેટરીએટ સ્ટેમ્પ કરીને સાઈન કરે. કીધું મારી પાસે સ્ટેમ્પ નથી, સ્ટેમ્પ નથી. કીધું સ્ટેમ્પ નથી, કઈ વાંધો નહીં, તારા નાખુન તું તું સીલ કર. નાખુન થી સીલ કરવામાં આવ્યું, તું પ્રૂવ, હા હું જ લખો છું. પછી શું? કીધું પછી મારા હાથ થી લીધો અને આને મારા ગરદનમાં લટકાવી નાખ્યો. સલમાન, જયારે આ ફરિશ્તો આ કફનના ટુકડામાં કે જે હું મારા બધા નામે અમાલ લખ્યો, જયારે મારા ગરદનમાં લટકાવવામાં આવ્યું, મને લાગ્યું દુનિયાના પહાડોનું વજન મારા ગરદનમાં લટકાવવામાં આવ્યું. દુનિયાના પહાડોના વજન મારા ગરદનમાં લટકાવવામાં આવ્યું છે. હું એને કહું છું, મારા ભાઈ તું શા માટે આટલું સ્ટ્રિક્ટ છે? હું તારો શું બિગાડ્યો છું? શા માટે આટલું સ્ટન છે? શા માટે આટલું હાર્શ છે? શા માટે મને પરિશ કરે છે? આ નહીં મુક, તું મને કીધું લખવા માટે હું લખો, તું મને કીધું સારી વસ્તુ લખ લખો, તું મને કીધું ગુનાહ લખ લખો, આ નહીં નાખ, મારી ગરદન તૂટી જઈ રહી છે. કીધું નહીં ચાલે. કીધું કેમ નહીં ચાલે? કીધું કુરાનમાં ખુદા લખ્યું છે, વો અલઝમના અલે કુલ્લ ઇન્સાનિન તાઈરુહુ અલા ઉનુકહી. કયામતના દિવસે હર માણસ જ્યારે ઉઠશે કબરમાંથી, એનું નામે અમલ એના ગરદનમાં લટકાયેલું હશે. આ તને તો પહેરવું જ પડશે. કીધું પહેરવું પડશે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી કુરાન, જ્યાં સુધી ખુદાનો હુકમ આવે કે તું કયામતના દિવસે ઉઠ. અને પછી જ્યારે કયામતના દિવસે આવશે, તું પોતે આને વાંચશે. ફહસબકલ યૌમ અલૈક હસીબા. આજની તારીખમાં તું આજે લખ્યો છે, જયારે કયામતમાં આવશે, આ તારી સામે કિતાબની શકલમાં હશે, એ વખતે તું પોતે ડિસાઈડ કરશે કે ખુદા આજે હું કામ કર્યો છું, તું મને હુકમ નહીં કરું, પોતે જાઉં તું જહન્નમની તરફ. કફા બે નફસિક અલયૌમ અલૈક હસીબા. તું પોતે કાફી હશે પોતાના હિસાબ કરવા માટે, ખુદાની જરૂરત નહીં પડે. તું પોતે વાંચશે ને કહેશે ખુદા હું હકદાર નથી તારી જન્નતમાં જવા માટે. કફા બે નફસિક અલયૌમ અલૈક હસીબા. કીધું આ જયારે થઈ જાય છે ત્યારે એ બહાર નીકળે છે, જેવી રીતે બહાર નીકળે છે અંદર આવે છે મુનકર નકીર. આજ નહીં કાલે. આખરતનું મરહલું, હર મરહલું જે છે, હર મરહલા આપને ગુઝસ્તા મરહલે સે સંગીન. તો આપને મલકુલ મૌત કે અઝાબ કો સુના, ઉસકે બાદ જબ મલકુલ મૌત કે અઝાબ સે સુના કબ્રસ્તાન કી તરફ જાતે જાતે આપ સુનિયેગા. ઓર ફિર યે જબ હાદસા હોતા હૈ ઓર રૂમાન ઓર મુનબ્બે આતે હૈ, એક એક સ્ટેપ અપને પિછલે સ્ટેપ સે સંગીન. કહેતે જબ સે યે ગયા મુનબ્બા યા રૂમાન દાખિલ હુએ મુનકર ઓર નકીર. اب منکر اور نکیر کا ایک عجب عالم ہے. اسی حدیث بہت ہی طویل حدیث اسی حدیث میں یہ شخص بیان کرتا ہے کہ منکر اور نکیر آتے تو پھر اس کے ساتھ کیا ہوتا ہے. انشاءاللہ باقی کی تفصیل باقی کی تفصیل تفصیل اور تشریح حدیث کی کل. مگر یہی چیز ہے کہ ہمارے ائمہ نے اپنی زندگی گزار دی ہم کو سمجھاتے سمجھاتے. یہ حقیقت ہے اور اسی وجہ سے آپ دیکھیے گا کہ یزیدی فوج کا جو نظریہ تھا وہ بالکل حسینی فوج کے نظریے سے بالکل الگ. اس کا سبب یہی ایک نظر ایک منظر ایک مینٹیلٹی دنیا پرست ایک مینٹیلٹی آخرت پرست. جب آخرت پرست ہوتے ہیں لوگ پھر دنیا ان کے سامنے ہیچ ہیچ یعنی کچھ بھی نہیں, کوئی ویلیو نہیں. اور ایسے ہی لوگ ہوتے ہیں کہ جو دنیا کو نہیں دیکھتے جو آخرت کو دیکھتے ہیں. پھر ان کو جب کہا جاتا ہے شب عاشور بتی بجا کے حسین کہتے ہیں چلے جاؤ, بتی جب روشن کی جاتی ہے دیکھتے ہیں ان میں سے کوئی نہیں گیا, کیونکہ دنیا نہیں چاہیے ان کو آخرت چاہیے. اور کس طرح انسان قربانی دے سکتا ہے. دیکھیے یہی بات ہے کہ جو بار بار پہلی دوسری تیسری مجلس میں بیان ہو چکی کہ معصومین کا مسلسل فرمان موت کو یاد کرو, اکثرو ذکر الموت بار بار موت کو یاد کرو, روزانہ ذکر موت کرو. کیونکہ جب انسان کے ذہن میں بار بار یہ منظر ہوتے ہیں تو انسان کا نظریہ چینج ہو جاتا ہے, دنیا پرستی کا نظریہ پھر ہو جاتا ہے آخرت پرستی. اور یہی چیز تو ہم کربلا میں دیکھتے ہیں. کربلا سے جب حسین نکلے, مکہ سے جب حسین نکلے تو قافلہ پورا چلتا جا رہا تھا کربلا کی طرف, مگر جاتے جاتے حسین کے قافلے میں دو شخص کم تھے. دو شخص کون کم تھے؟ دو ننے ننے بچے, اون محمد زینب اور عبداللہ بن جعفر تیار کے بیٹے اون محمد. عبداللہ جو جناب زینب کے شوہر اور جناب جعفر تیار کے بیٹے یعنی جناب زینب کے چچازاد بیٹے, ان کے شوہر بہت بوڑھے تھے, تقریباً نابینا تھے, مریض تھے, بوڑھے تھے, کمزور تھے جسم سے اور آنکھ سے. ان کا تو مناسب ہی نہیں تھا, امکان نہیں تھا کہ امام حسین کے ساتھ آ سکتے. ان کی دیکھ بھال کے لیے امام نے اون محمد کو لے لیا. بیٹا اون محمد تمہارا فرض ہے اپنے بابا کی خدمت کو, تمہاری اماں اپنے ساتھ نہیں ہے, تمہارا فرض ہے اپنے بابا کی خدمت کو. قافلہ نکلتا ہے, تقریباً تین چار میل مکے سے دور جاتے ہیں کہ ایک مرتبہ اچانک حسین کہتے ہیں عباس سے, عباس میرے ذرا خیمے کو لگانا, ایک تنہا خیمہ لگاؤ, کچھ دیر مجھے بیٹھنا ہے, کسی کا انتظار ہے, کوئی آنے والا. عباس خیمے لگاتے ہیں, حسین اور عباس خیمے کے درمیان جا کے بیٹھے. کچھ دیر نہیں گزرتی تھی کہ ایک مرتبہ کچھ گھوڑوں کے ٹاپوں کی آواز آئی. حسین نے کہا عباس ذرا جاؤ میرے مہمان کو بلا. باہر عباس نکلتے ہیں, دیکھتے ہیں کون؟ عبداللہ ابن جعفر تیار. ارے جناب زینب کے شوہر, آئیے سلام دعا کے بعد خیمے میں لاتے ہیں کہ ایک مرتبہ سلام دعا کے بعد عبداللہ کہتے ہیں. آقا حسین عمر میں بڑے تھے امام حسین, کہتے حسین تم جو کوفہ جا رہے ہو مجھے ہضم نہیں ہو رہا، مجھے گوارا نہیں ہو رہا تم حسین کوفہ جا رہے ہو، کیونکہ کوفے والوں کی ہسٹری میرے سامنے ہے، بھیا حسن مشتبہ کے وقت انہوں نے دغا کیا، بابا علی مرتضیٰ کے وقت انہوں نے دغا کیا، اس بار بھی میرا دل کہتا ہے کہ وہ کہیں دغا نہ کر دے تم سے حسین، میں چاہتا ہوں تم کو روک لوں، عمر میں تم سے بڑا ہوں روک سکتا ہوں، مگر میں جانتا ہوں تم امام برحق ہو، جو کرو گے خدا کی مرضی کے مطابق کرو گے، میں روکوں گا بھی نہیں، بس ایک بار آیا ہوں تاکہ اپنی زوجہ زینب کبریٰ شہزادی سے بات کروں، اگر اجازت ہو تو۔ ارے حسین نے کہا بھیا عبداللہ یہ کیسی بات، زینب آپ کی زوجہ، آپ جب چاہے بات کر سکتے۔ جب یہ گفتگو ہو رہی تھی کسی نے جا کر زینب کو بولا کہ زینب شہزادی زینب جناب عبداللہ آئے ہیں۔ ارے جناب عبداللہ کا نام سننا ایک مرتبہ خوف زدہ ہو گئی زینب، ارے کہیں ایسے تو نہیں کہ شوہر اپنی بیوی کو پھر دوبارہ لے جانے آیا ہے، اگر لے جانے آیا ہوگا تو زینب شریعتاً مجبور ہے، کیونکہ واجب ہے باپ ہسبینڈ کی بات ماننا، شوہر کی بات ماننا، پریشان کہ ایسا نہ ہو عبداللہ زینب کو واپس لینے آ جائے۔ اس درمیان عبداللہ خیمے سے نکلتے ہیں، اب زینب کے خیمے کے پاس جاتے ہیں، جیسے ہی زینب کو دیکھا ایک مرتبہ کہا شہزادی السلام علیکم، عبداللہ کا سلام قبول کرو، جیسے ہی سلام سنا ایک مرتبہ زینب نے جواب دیا وعلیک السلام یا ابن امی، اے میرے چچازاد بھائی، زینب کا سلام بھی قبول کرو، مگر ایک مرتبہ روایت بتاتی ہے یہ جیسے سلام کا جواب دیا اب انتظار نہ کیا کہ عبداللہ کچھ کہے، ایک مرتبہ زینب کہتی ہے اے میرے شوہر اگر تم مجھے لینے آئے ہو، اگر تم مجھے دوبارہ مکے لے جانے آئے ہو، تم شوہر ہو میں زوجہ ہوں، آم واجب ہے مجھ پر تمہاری اطاعت، مگر یاد رکھنا عبداللہ زینب آئیں گی مگر زینب نہیں آئے گی، زینب کی لاش آئے گی، کیونکہ زینب اپنے بھیا حسین سے جدا نہیں ہو سکتی، زینب حسین سے جدا نہیں ہو سکتی، حسین کربلا جائے، ارے زینب مکہ جائے، زینب کی لاش آئے گی۔ سننا تھا ایک مرتبہ عبداللہ کا جسم کانپ گیا، ارے شہزادی کیا میں ایسی گستاخی کر سکتا ہوں کہ آپ کو کہوں دوبارہ مکے لوٹیے، ارے میں تو ایک سامان دینے آیا تھا جو تم بھول کے گئی۔ اب زینب پریشان، یا اپنا امی اے میرے چچازاد بھائی کیا بات ہے، کون سا سامان؟ عبداللہ کہتے ہیں زینب تمہیں یاد ہے جب ہمارے جد رسول خدا ہمیشہ بیان کرتے تھے جب کسی خطرناک سفر پر جانا تو صدقہ لے کے جانا، تاکہ سفر میں کوئی پریشانی آئے تو صدقے سے دور ہو جائے۔ ارے بی بی، ارے شہزادی، آپ نے تو اپنے سامان سفر صدقہ بھول گئی، کون سا صدقہ؟ ایک مرتبہ اون کو آگے کرتے ہیں، ایک مرتبہ محمد کو آگے کرتے ہیں، کہتے ہیں شہزادی زینب اگر حسین کو راستے سفر میں کوئی پریشانی آ جائے تو میرے طرف سے اون کو صدقے حسین قرار دینا اور اپنے لیے محمد کو لے لینا، قربان کر دینا میرے آقا حسین پر۔ گفتگو تمام، قافلہ چلا، دو محرم کو کربلا پہنچا، تین چار پانچ شب عاشور آئی، اب ہر خیمے میں اپنی اپنی ماں اپنے بچوں کو سجا رہی ہے، سوار رہی ہے، تلقین کر رہی ہے، جنگ کی تیاری میں مصروف ہے۔ سویرے نمودار ہوتی ہے کہ ایک مرتبہ جب جنگ چھڑتی ہے ایک ایک شہید جاتے ہیں، شہید ہوتے ہیں، مگر جب بھی اون محمد زینب کے خیمے میں آتے ہیں زینب کا ایک ہی سوال، ارے ابھی تک زندہ ہو؟ ارے ابھی تک زندہ ہو؟ جب بھی آتے یہی سوال، ابھی تک زندہ ہو؟ ابھی تک شہید نہیں ہوئے؟ یہاں تک کہ جناب علی اکبر کا جب لاشا آیا اور اب جب اون محمد زینب کے پاس آتے ہیں، ایک مرتبہ زینب اپنی ناراضگی کا اظہار کرتی ہے، سلام کہتے ہیں بچے، جواب دیتی ہے ناراضگی کا اظہار، اماں ناراض ہیں، ارے تم مجھے شرمندہ کرو گے فاطمہ زہرا کے سامنے؟ हुसैन का लाल मारा गया, मेरे दो जवान बेटे जिंदा, दोनों ने नन्ने नन्ने हाथ जोड़े, अम्मा क्या करे, सवेरे से चचा हुसैन से कह रहे इजाजत दीजिए, मरने की आगा नहीं देते, जरा आप इमाम से इजाजत ले ले। अब बहन जाती है भाई के खेमे में, आती है कहती है हुसैन, भैया हुसैन जिंदगी भर तुम हमेशा पूछते थे ज़ैनब कोई हाजत है कि जो हुसैन बरावरदा कर सके, मगर मैं कभी कुछ नहीं कही, आज एक हाजत है भैया पूरा करोगे कि पूछो बहन मेरी इश्तिया, मेरा इश्तियाक है कि तुम हाजत कहो और मैं पूरा करूं कि भैया मेरे ओन मोहम्मद को मरने की इजाजत दे, ओन मोहम्मद को मरने की इजाजत दे दो। अरे हुसैन मजबूर, एक मर्तबा नन्ने नन्ने सिपाही घोड़े पर सवार होते हैं, मख्तल की जानिब चलते हैं, मख्तल में जाते हैं, खूब जिहाद करते हैं। एक मर्तबा ऐसे लगा अली मुर्तजा जाफर तैयार जंग में आ गए, मगर नन्ने नन्ने बच्चे जंग करते तो कहाँ तक कब तक करते। एक मर्तबा जख्मों से चूर जमीन पर लाशा गिरा, हुसैन ने आवाज दी भैया अब्बास एक का लाशा तुम उठाओ दूसरे का लाशा मैं उठाऊंगा। दोनों जाते हैं लाशे को उठाते हैं, बड़ा भाई मर चुका है, छोटे भाई में कुछ आखिरी सांसें बाकी है, लाशे को लाते हैं जैसे खेमे में रखते हैं, एक हलका बीबियां जमाती है, नौहा मातम शुरू करती है। हुसैन जैनब से कहते बहन जैनब एक वक्त था तुमने मुझसे हाजत मांगी, आज मैं तुमसे हाजत मांगूंगा, एक मर्तबा मोहम्मद को अपने सीने से लगाओ, जिंदगी भर अली अकबर को, अरे जिंदगी भर अली अकबर को लगाया, आज मोहम्मद को लगा लो, अब आखिरी सांसें ले रहा है बच्चा। ज़ैनब वो झुकती है, मोहम्मद को सीने से लगाती है, बच्चा सिर्फ एक जुमला कहता है, हाथों को जोड़ता है, अम्मा अब तो नाराज नहीं है ना, अब तो नाराज नहीं, कहना था एक मर्तबा रू परवाज, ए मातम शुरू हुआ, ए वाओना वा मोहम्मदा, वहां जनाजा नहीं निकला, यहाँ हम है पुरसा देने के लिए। बस या अलमुल्लदीन ज़लम अय मुनकलब यनकलबू लअनतुल्लाह अलल कौमिज़ ज़ालिम।
Morgoye